ન્યાયાધીશો નું પુસ્તક અને તેનો 11મો અધ્યાય. હવે ગિલિયાદી યફ્તા નામનો એક પરાક્રમી યોદ્ધો હતો. તે વેશ્યાનો દીકરો હતો. યફ્તા ગિલિયાદ થી થયો હતો. ગિલિયાદ ની સ્ત્રી ને પેટે પણ દીકરા થયા અને તેની સ્ત્રીના દીકરા મોટા થયા ત્યારે તેઓએ યફ્તા ને કાઢી મૂક્યો ને તેને કહ્યું, અમારા બાપના ઘરમાં તને કઈ વતન મળશે નહીં, કેમ કે તું બીજી સ્ત્રીનો દીકરો છે. ત્યારે યફ્તા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોબ દેશમાં રહ્યો અને કેટલાક હલકા લોક યફ્તાને જઈ મળ્યા ને તેઓ તેની સાથે નીકળતા. કેટલાક વખત પછી એમ થયું કે અમ્મોન પુત્રોએ ઈસરાયલની સામે યુદ્ધ કર્યું અને એમ થયું કે જ્યારે અમ્મોન પુત્રો ઈસરાયલની સામે યુદ્ધ કરતા હતા ત્યારે ગિલિયાદના વડીલો યફ્તાને ટોબ દેશથી તેડી લાવવાને ગયા. તેઓએ યફ્તાને કહ્યું કે તું આવીને અમારો સેનાપતિ થા કે અમે આમોન પુત્રોની સાથે લડીએ. ત્યારે યફ્તાએ ગિલિયાદના વડીલોને કહ્યું કે તમે શું મને ધિક્કાર્યો નહોતો અને મારા બાપના ઘરમાંથી શું મને કાઢી મૂક્યો નહોતો, હવે તમે સંકટમાં આવી પડ્યા ત્યારે મારી પાસે કેમ આવ્યા છો. ગિલિયાદના વડીલોએ યફ્તાને કહ્યું, તું અમારી સાથે આવે ને આમોન પુત્રોની સામે લડે તો તું ગિલિયાદના સર્વ રહેવાસીઓ પર અમારો સરદાર થાય, એ માટે હમણાં અમે તારી પાસે આવ્યા છીએ. ત્યારે યફ્તાએ ગિલિયાદના વડીલોને કહ્યું, જો આમોન પુત્રોની સાથે યુદ્ધ કરવા તમે મને સ્વદેશ તેડી જાઓ ને જો યહોવા તેઓને મારા હાથથી હરાવે તો શું હું તમારો સરદાર થાઉં. ગિલિયાદના વડીલોએ યફ્તાને કહ્યું કે યહોવા આપણી વચમાં સાક્ષી થાઓ, ખજીત તારા કહેવા પ્રમાણે જ એમ કરીશું. ત્યારે યફ્તા ગિલિયાદના વડીલોની સાથે ગયો ને લોકોએ તેને પોતાનો સરદાર તથા સેનાપતિ ઠરાવ્યો અને યફ્તાએ પોતાની સર્વ વાતો મિસ્પામાં યહોવાની આગળ કહી. યફ્તાએ આમોન પુત્રોના રાજાની પાસે ખેપિયા મોકલીને કહેવડાવ્યું કે મારે ને તારે શું છે કે મારા દેશની વિરુદ્ધ લડવાને તું મારી પાસે આવ્યો છે. આમોન પુત્રોના રાજાએ યફ્તાના ખેપિયાનો ઉત્તર આપ્યો કે જ્યારે ઈસરાયલ મિસરમાંથી આવતો હતો ત્યારે આર્નોનથી તે યાબોક તથા યર્દન સુધીનો મારો દેશ તેણે લઈ લીધો હતો, માટે હવે મૂંગો મૂંગો તે પાછો આવ. યફ્તાએ આમોન પુત્રોના રાજાની પાસે ફરી ખેપિયા મોકલ્યા અને તેણે તેને કહેવડાવ્યું કે યફ્તા એમ કહે છે કે મોઆબનો દેશ તથા આમોન પુત્રોનો દેશ ઈસરાયલે લઈ લીધો નહોતો, પણ જ્યારે ઈસરાયલ મિસરમાંથી આવ્યા ને લાલ સમુદ્ર લગી અરણ્યમાં થઈને કાદેશ પહોંચ્યા ત્યારે ઈસરાયલે અદોમના રાજા પાસે ખેપિયા મોકલીને કહેવડાવ્યું કે કૃપા કરીને તારા દેશમાં થઈને મને જવા દે, પણ અદોમના રાજાએ તેનું સાંભળ્યું નહીં. તે જ પ્રમાણે તેણે મોઆબના રાજાને પણ કહેવડાવ્યું, તે પણ એમ કરવા ચાહતો નહોતો. આથી ઈસરાયલ કાદેશમાં રહ્યા. ત્યાર પછી અરણ્યમાં થઈને તેઓ ચાલ્યા ને અદોમ દેશ તથા મોઆબ દેશની સરહદ ઉપર ચક્રાવો ખાઈને મોઆબ દેશની પૂર્વ બાજુએ ફરી આવીને આર્નોનની પેલે પાર તેઓએ છાવણી કરી, પણ તેઓ મોઆબની સરહદની અંદર આવ્યા નહોતા, કેમ કે મોઆબની સરહદ આર્નોન હતું. પછી ઈસરાયલે અમોરીઓના રાજા સિહોનની એટલે હેશબોનના રાજાની પાસે ખેપિયા મોકલ્યા અને ઈસરાયલે તેને કહેવડાવ્યું કે અમે તને વિનંતી કરીએ છીએ કે તારા દેશમાં થઈને અમને અમારા દેશમાં જવા દે, પણ પોતાની સરહદમાં તેને ઈસરાયલને જવા દેવા જેટલો ઈસરાયલનો ભરોસો સિહોનને નહોતો. પણ સિંહોને પોતાના સર્વ લોકોને એકઠા કરીને યાહાસમાં છાવણી કરી ને ઈસરાયલની સાથે યુદ્ધ કર્યું. ઈસરાયલના દેવ યહોવાએ સિહોનને તથા તેના સર્વ લોકોને ઈસરાયલના હાથમાં સોંપ્યા ને તેઓએ તેઓનો સંહાર કર્યો. એમ ઈસરાયલે તે દેશના રહેનારા અમોરીઓના આખા દેશનું વતન પ્રાપ્ત કર્યું, એટલે આર્નોનથી તે યાબોક સુધી તથા અરણ્યથી તે યર્દન સુધી અમોરીઓના આખા પ્રદેશનું વતન તેઓએ પ્રાપ્ત કર્યું. એમ ઈસરાયલના દેવ યહોવાએ પોતાના લોક ઈસરાયલને અમોરીઓનું વતન આપીને તેઓને વતનહીન કર્યા છે ને શું તું તેઓનું વતન લઈ લઈશ? તારો દેવ કમોશ તને જે વતન આપે છે તે વતન શું તું નહીં લે? તેમ અમારા દેવ યહોવાએ જેઓને અમારે માટે વતનહીન કર્યા છે તેઓનું વતન અમે લઈશું. હવે શું સિપોરાના દીકરા મોઆબના રાજા બાલાકના કરતા તું કઈ શ્રેષ્ઠ છે? શું તેણે ઈસરાયલની સામે કદી ટક્કર લીધી કે તેઓની સામે તેણે કદી યુદ્ધ કર્યું? ઈસરાયલ હેસબોનમાં તથા તેના ગામોમાં, અરોએરમાં તથા તેના ગામોમાં તથા આર્નોનના કાંઠા ઉપરના સર્વ નગરોમાં 300 વર્ષ લગી રહ્યા. તો તે દરમિયાન તમે કેમ તે પાછા ન લીધા? માટે મેં તારો અપરાધ કર્યો નથી, પણ તું મારી સામે યુદ્ધ કરીને મને અન્યાય કરે છે. ઇસરાયલ પુત્રો તથા અમોન પુત્રોની વચ્ચે ન્યાયાધીશ યહોવા આજે ન્યાય કરો. તો પણ યફતાએ જે સંદેશો અમોન પુત્રના રાજાને કહેવડાવ્યો હતો તે તેણે કાન પર લીધો નહીં. ત્યારે યહોવાનો આત્મા યફતા ઉપર આવ્યો અને તે ગિલિયાદ તથા મનાસામાં થઈને ગયો ને ગિલિયાદના મિસ્પેમાં થઈને ગયો ને ગિલિયાદના મિસ્પેમાંથી અમોન પુત્રોની પાસે ગયો. અને યફતા યહોવાની આગળ માનતા માનીને કહ્યું કે જો તું અમોન પુત્રોને મારા હાથમાં જરૂર સોંપે તો હું સલાહ કરીને અમોન પુત્રો પાસેથી શાંતિએ પાછો આવું, ત્યારે એમ થશે કે મને મળવા સારું જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે યહોવાનું થાય અને હું તેનું દહન અર્પણ કરીશ. એમ અમોન પુત્રોની સાથે યુદ્ધ કરવા સારું યફતા તેઓની સામે ગયો અને યહોવાએ તેઓને તેના હાથમાં સોંપ્યા. તેણે અરોએથી મિન્નિત સુધીના 20 નગરોનો તથા આબેલ કરામીમ સુધીના લોકોનો મોટો સંહાર કર્યો. એમ ઇસરાયલ પુત્રોની આગળ આમોન પુત્રો હારી ગયા. પછી યફતા પોતાને ઘેર મિસ્પામાં પાછો આવ્યો ત્યારે જુઓ તેની દીકરી ડફ લઈને નૃત્ય કરતી કરતી તેને મળવા બહાર આવી. તે તેની એકની એક દીકરી હતી. તે વિના તેને દીકરો કે દીકરી કઈ ન હતું. એમ બન્યું કે જ્યારે તેણે તેને દીધી ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યા અને કહ્યું, હાય મારી દીકરી, તે મને એક દિન બનાવ્યો છે ને મને દુઃખ દેનારામાંની એક તું પણ છે, કેમ કે યહોવાની આગળ મેં મારું મુખ ઉઘાડ્યું છે, હવે મારાથી ફરી જવાય નહીં. તેણે તેને કહ્યું, મારા પિતા, તે યહોવાની આગળ મુખ ઉઘાડ્યું છે તો તારા મુખમાંથી જે કંઈ નીકળ્યું હોય તે પ્રમાણે મને કર, કેમ કે યહોવાએ તારું વેર તારા વેરીઓ પર એટલે આ મૂન પુત્રો પર વાળ્યું છે. અને તેણે પોતાના બાપને કહ્યું, મારે સારું આટલું થવા દે, મને 2 મહિના સુધી રહેવા દે, હું મારી સહિયરોની સાથે પર્વત પર ફરીને મારા કુંવારાપણાનો શોક કરું. પછી તેણે કહ્યું, જા. 2 મહિનાને માટે તેણે તેને જવા દીધી. તેણે પોતાની સહિયરો સાથે જઈને પર્વતો ઉપર પોતાના કુંવારાપણાનો શોક કર્યો. 2 મહિના પૂરા થયા પછી એમ થયું કે તે તેના બાપની પાસે પાછી આવી ત્યારે પોતાની માનેલી માનતા પ્રમાણે તેણે તેને કર્યું. તે કુંવારી રહી હતી. તેથી ઇસરાયલમાં એવો રિવાજ પડ્યો કે વર્ષમાં 4 દિવસ ગિલિયાદી યફતાની દીકરીનો શોક પાડવા સારું ઇસરાયલ પુત્રીઓ દર વર્ષે જતી હતી. ન્યાયાધીશનું પુસ્તક અને 12મો અધ્યાય. એફ્રાઈમના માણસો એકઠા થઈને સાફોન ગયા અને તેઓએ યફતાને કહ્યું કે તું અમોન પુત્રોની સામે લડવા ગયો ત્યારે તારી સાથે જવા સારું, તે અમને કેમ બોલાતા નહીં? અમે તને અંદર કૂદીને તારું ઘર બાળી નાખીશું. યફતાએ તેઓને કહ્યું, મારે તથા મારા લોકોને અમોન પુત્રોની સાથે મોટી તકરાર ચાલતી હતી, પણ મેં તમને બોલાવ્યા ત્યારે તમે તેઓના હાથમાંથી મને બચાવ્યો નહીં અને તમે મને ઉગાડ્યો નહીં, એ મેં જોયું ત્યારે હું મારો જીવ મુઠ્ઠીમાં લઈને અમોન પુત્રોની સામે ગયો ને યહોવાએ તેઓને મારા હાથમાં સોંપ્યા. તો હવે તમે આજે મારી સામે કેમ લડવા આવ્યા છો? પછી યફતા ગિલિયાદના સર્વ માણસોને એકઠા કરીને એફ્રાઈમની સાથે લડ્યો અને ગિલિયાદના માણસોએ એફ્રાઈમને માર્યો, કેમ કે તેઓએ કહ્યું હતું કે હે એફ્રાઈમ તથા મનાસા મધ્ય રહેનારા ગિલિયાદીઓ, તમે એફ્રાઈમથી નાસી આવેલા છો. અને ગિલિયાદીઓએ એફ્રાઈમીઓની સામે યર્દનના આરા રોક્યા અને એમ થતું કે કોઈ નાસી જતો એફ્રાઈમી કહેતો કે મને ઉતરી જવા દે, ત્યારે ગિલિયાદના માણસો તેને પૂછતા, શું તું એફ્રાઈમી છે? અને જો તે કહેતો કે ના, ત્યારે તેઓ તેને કહેતા કે શિબ્બોલેથ બોલ, અને તે શિબ્બોલેથ બોલતો, કેમ કે તેનો ખરો ઉચ્ચાર તે કરી શકતો નહીં. ત્યારે તેઓ તેને પકડીને યર્દનના આરા આગળ મારી નાખતા. તે વેળા એફ્રાઈમીઓના 42,000 માણસ પડ્યા. યફતાએ 6 વર્ષ ઇસરાયલનો ન્યાય કર્યો. પછી ગિલિયાદી યફતા મરણ પામ્યો ને ગિલિયાદના એક નગરમાં તેને દાટવામાં આવ્યો. તેના પછી બેથલેમના ઇફસાને ઇસરાયલનો ન્યાય કર્યો. તેને 30 દીકરા હતા અને તેણે પોતાની 30 કન્યાને બહાર દીધી ને પોતાના દીકરાઓને સારું તે બહારથી 30 કન્યા લાવ્યો. તેણે 7 વર્ષ ઇસરાયલનો ન્યાય કર્યો. પછી ઇફસાન મરણ પામ્યો ને તેને બેથલેમમાં દાટવામાં આવ્યો. તેના પછી ઝબુલોનની એલોને ઇસરાયલનો ન્યાય કર્યો. તેણે 10 વર્ષ ઇસરાયલનો ન્યાય કર્યો. ઝબુલોની એલોન મરણ પામ્યો ને તેને ઝબુલોની દેશના આયાલોનમાં દાટવામાં આવ્યો. તેના પછી હિલ્લેલ પીર આથોનીના દીકરા આબદોને ઈસરાયલનો ન્યાય કર્યો. તેને 40 દીકરા અને 30 દીકરીના દીકરા હતા. તેઓ ગધેડીઓના 70 વછેરા પર સવારી કરતા હતા. તેણે 8 વર્ષ ઈસરાયલનો ન્યાય કર્યો. પછી હિલ્લેલ પીર આથોનીનો દીકરો આબદોન મરણ પામ્યો અને તેને અમાલેકીઓના પહાડી મુલકમાં એફ્રાઈમ દેશના પીર આથોનમાં દાટવામાં આવ્યો. ન્યાયાધીશનું પુસ્તક અને તેનો 13મો અધ્યાય. ઈશ્રાયલ પુત્રોએ ફરી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને 40 વર્ષ સુધી યહોવાએ તેઓને ફલિસ્તીઓના હાથમાં સોંપી દીધા. દાનના કુટુંબનો સોરાનો રહેવાસી મનોહા નામે એક માણસ હતો. તેની સ્ત્રી વાંજણી હતી. તેને પેટે ફરજંદ થતા નહોતા. યહોવાના દૂતે તે સ્ત્રીને દર્શન દઈને કહ્યું, હવે જો તું વાંજણી છે, તને ફરજન થતા નથી, પણ હવે તને હમેલ રહેશે ને પુત્રનો પ્રસવ થશે, માટે હવે કૃપા કરીને સાવધ રહેજે. દ્રાક્ષારસ કે મદ્ય પીશ નહીં ને કઈ અશુદ્ધ વસ્તુ ખાઈશ નહીં, કેમ કે જો તને હમેલ રહેશે ને પુત્રનો પ્રસવ થશે, અસ્ત્રો તેના માથા પર કદી ન ફરે, કેમ કે તે છોકરો ગર્ભાધાનથી દેવને સારું નાઝીરી થશે અને તે ફલિસ્તીઓના હાથમાંથી ઈસરાયલને ઉગારવા માંડશે. પછી તે સ્ત્રીએ આવીને પોતાના ભર્થાને કહ્યું કે દેવનો એક માણસ મારી પાસે આવ્યો હતો ને તેનું મુખ દેવના દૂતના મુખ જેવું ઘણું ભયંકર હતું અને તે ક્યાંથી આવ્યો એ મેં તેને પૂછ્યું નહીં ને તેણે પણ પોતાનું નામ મને કહ્યું નહીં, પણ તેણે મને કહ્યું, જો તને હમેલ રહેશે ને પુત્રનો પ્રસવ થશે, હવે તું દ્રાક્ષારસ કે મદ્ય પીશમાં ને કઈ અશુદ્ધ વસ્તુ ખાઈશમાં, કેમ કે તે છોકરો ગર્ભાધાનથી મરણ પર્યંત દેવને સારું નાઝીરી થશે. ત્યારે માનોઆહે યહોવાને વિનંતી કરતા કહ્યું કે હે પ્રભુ, કૃપા કરીને દેવના જે માણસે તે મોકલ્યો હતો તેને ફરી અમારી પાસે આવવા દેજે, કે જે છોકરો જન્મશે તેના વિશે અમારે શું કરવું તે અમને શીખવે. અને દેવે મનોહરની વિનંતી સાંભળી અને તે સ્ત્રી ખેતરમાં બેઠી હતી ત્યારે દેવનો દૂત ફરી તેની પાસે આવ્યો, પણ તેનો ભર્થાર મનોહર તેની સાથે ન હતો. આથી તે સ્ત્રીએ ઉતાવળે દોડી જઈને પોતાના ભર્થારને ખબર આપતા તેને કહ્યું કે જો જે માણસ તે દિવસે મારી પાસે આવ્યો હતો તેણે પાછું મને દર્શન દીધું છે. ત્યારે માનોહ ઉઠીને પોતાની સ્ત્રીની પાછળ ગયો અને તે માણસની પાસે આવીને તેને પૂછ્યું કે જે માણસે આ સ્ત્રીની સાથે વાત કરી હતી તે તું જ છે? તેણે કહ્યું કે હું એ જ છું. ત્યારે મનોહરે કહ્યું, હવે તારા વચન ફળીભૂત થાવ, તે છોકરો કેવો નિવડશે ને તે શું શું કામ કરશે? યહોવાના દૂતે મનોહરને કહ્યું, મેં આ સ્ત્રીને જે જે કહ્યું છે તે વિશે તેણે સાવધ રહેવું. દ્રાક્ષાનું બનેલું કંઈ પણ તે ન ખાય ને દ્રાક્ષારસ કે મદ્ય ન પીએ ને કંઈ પણ અશુદ્ધ વસ્તુ ખાય નહીં. મેં જે જે આજ્ઞા તેને આપી છે તે સર્વ તે પાળે. ત્યારે મનોહરે યહોવાના દૂતને કહ્યું, કૃપા કરીને એક બકરીનું બચ્ચું તારે સારું અમે રાંધીએ ત્યાં લગી તું અમારી ખાતર થોક. યહોવાના દૂતે મનોહરને કહ્યું, તું મને રોકી રાખીશ તો પણ હું તારી રોટલી ખાઈશ નહીં અને જો તું દહનયાગ પણ તૈયાર કરે તો તે તારે યહોવાને ચડાવવું જોઈએ, કેમ કે મનોહર જાણતો નહોતો કે તે યહોવાનો દૂત છે. અને માનોહરે યહોવાના દૂતને પૂછ્યું, તારું નામ શું છે કે તારા વચન ફળીભૂત થાય ત્યારે અમે તારું સન્માન કરીએ? યહોવાના દૂતે તેને કહ્યું, મારું નામ તું કેમ પૂછે છે? કેમ કે તે અદ્ભુત છે. ત્યારે માનોહરે બકરીનું બચ્ચું ખાજિયાર પર સાથે લઈને ખડક પર યહોવાને ચઢાવ્યું અને દૂતે અદ્ભુત કૃત્ય કર્યું અને માનોહ તથા તેની સ્ત્રી જોતા હતા, કેમ કે અગ્નિ ની જ્વાળા વેદી પરથી આકાશમાં ચડી ત્યારે એમ બન્યું કે યહોવાનો દૂત વેદીની જ્વાળામાં થઈ ઉપર ચડી ગયો અને મનોહ તથા તેની સ્ત્રી જોઈ રહ્યા અને તેઓ ભૂમિ પર ઊંધા પડ્યા. પણ યહોવાના દૂતે મનોહરને કે તેની સ્ત્રીને ફરી દર્શન દીધું નહીં. ત્યારે મનોહરે જાણ્યું કે તે તો યહોવાનો દૂત હતો. પછી મનોહરે પોતાની સ્ત્રીને કહ્યું, આપણે દેવને દીઠો છે તેથી આપણે નિશ્ચય મરી જઈશું. પણ તેની સ્ત્રીએ તેને કહ્યું, જો યહોવા આપણને મારી નાખવા ચાહતો હોત તો આપણા હાથથી દહનયાર પણ ખાજિયાર પણ ન લેત ને આપણને આ બધું ન દેખાડત, તેમજ આ વખતે આના જેવી વાતો આપણને ન કહેત. પછી તે સ્ત્રીને દીકરો સાંપડ્યો ને તેણે તેનું નામ સામસુન પાડ્યું. તે છોકરો મોટો થયો ને યહોવાએ તેને આશીર્વાદ આપ્યો અને સોરા અને એસ્તાઓલની વચ્ચે મહનેદાનમાં યહોવાનો આત્મા તેને પ્રેરણા કરવા લાગ્યો. ન્યાયાધીશનું પુસ્તક અને તેનો 14મો અધ્યાય. સામસુન તિમનામાં ગયો ને તિમનામાં ફલિસ્તીઓની દીકરીઓમાં એક સ્ત્રી ત્યાં દેખી. તેણે આવીને પોતાના મા બાપને કહ્યું કે તિમનામાં ફલિસ્તીઓની દીકરીઓમાં એક સ્ત્રી મેં જોઈ છે, તો હવે તેને મારી સાથે પરણાવો. ત્યારે તેના મા બાપે તેને કહ્યું, તારા ભાઈઓની દીકરીઓમાં અથવા મારા સર્વ લોકોમાં શું કોઈ સ્ત્રી નથી કે તું બે સુન્નત ફલિસ્તીઓમાં સ્ત્રી લેવા જાય છે? સામસુને પોતાના બાપને કહ્યું, મારે સારું તેને લાવ, કેમ કે તે મને બહુ ગમે છે. પણ તેના મા બાપ જાણતા નહોતા કે એ યહોવાનું કૃત્ય છે, કેમ કે તે ફલિસ્તીઓની વિરુદ્ધ કઈ નિમિત્ત શોધતો હતો. હવે તે સમયે ફલિસ્તીઓ ઈસરાયલ પર રાજ કરતા હતા. ત્યાર પછી સામસુન તથા તેના મા બાપ તિમના ગયા, ને તેઓ તિમનાની દ્રાક્ષાવાડીઓ પાસે આવી પહોંચ્યા, અને જો એક જુવાન સિંહે તેની સામે ગર્જના કરી. એ વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તેના પર આવ્યો, ને જેમ બકરીના બચ્ચાને ચીરી નાખે તેમ તેણે તેને ચીરી નાખ્યો, અને તેના હાથમાં કંઈ પણ ન હતું. પણ તેણે જે કામ કર્યું હતું તેની ખબર તેણે પોતાના મા બાપને આપી નહીં. પછી તેણે જઈને તે સ્ત્રીની સાથે વાતચીત કરી, અને સામસુને તે બહુ ગમી. કેટલી મુદત પછી તે પેલી સ્ત્રીને લેવા પાછો ગયો, ને પેલા સિંહની પાસે લાશ જોવા રસ્તેથી ફંટા, અને જુઓ, તે સિંહના ખોળિયામાં મધમાખીઓ તથા મધ હતા, અને હાથમાં મધ લઈને તે ખાતો ખાતો ચાલ્યો, ને પોતાના મા બાપની પાસે આવીને તેણે તેઓને તે આપ્યું, ને તેઓએ તે ખાધું. પણ સિંહના ખોળિયામાંથી તેણે મધ લીધું હતું એ તેણે તેઓને કહ્યું નહીં. અને તેનો બાપ તે સ્ત્રીને ઘેર ગયો અને સામસુને ત્યાં ઉજાણી કરી, કેમ કે જુવાનોનો એવો રિવાજ હતો. અને તેઓએ તેને દીઠો ત્યારે એમ થયું કે ઉજાણીમાં ભાગ લેવા સારું તેઓ 30 સોબતીઓ બોલાવી લાવ્યા. સામસુને તેઓને કહ્યું, હું તમને એક ઉખાણો કહું, અને ઉજાણીના 7 દિવસોમાં જો તેનો અર્થ ખોળી કાઢીને તમે મને કહેશો, તો હું તમને શણના 30 બદન તથા 30 જોડ વસ્ત્ર આપીશ. પણ જો તેનો અર્થ તમે મને કહી ન શકો, તો તમારે મને શણના 30 બદન તથા 30 જોડ વસ્ત્ર આપવા. તેઓએ તેને કહ્યું, તારો ઉખાણો અમને કહે કે અમે તે સાંભળીએ. તેણે તેઓને કહ્યું, ખાનારમાંથી ખોરાક નીકળ્યો અને બળવાનમાંથી મીઠાશ નીકળી, અને 3 દિવસમાં તેઓ તે ઉખાણાનો અર્થ કહી શક્યા નહીં. 7મે દાડે એમ થયું કે તેઓએ સામસુની સ્ત્રીને કહ્યું, તારા ભરથારને ફોસલાવ, એ સારું કે તે અમને ઉખાણાનો અર્થ બતાવે, નહીં તો અમે તને તથા તારા બાપના ઘરના સર્વને અગ્નિથી બાળી નાખીશું. તમે અમને લૂંટી લેવા બોલાવ્યા છે, ખરું કે નહીં? ત્યારે સામસુનની સ્ત્રીએ તેની આગળ રડી પડીને કહ્યું કે તું મને તદ્દન ધિક્કારે છે, ને મારા પર કઈ પ્રેમ રાખતો નથી. તે મારા લોકને એક ઉખાણો કહ્યો છે, પણ મને તેનો અર્થ કહ્યો નથી. તેણે તેને કહ્યું, જો મેં મારા મા બાપને તેનો અર્થ કહ્યો નથી, તો હું શું તને કહું? અને ઉજાણીના 7 દિવસ તેણે તેની આગળ રડ્યા કર્યું, અને 7મે દિવસે એમ થયું કે તેણે બહુ આગ્રહ કર્યો ત્યારે તેણે તેનો અર્થ કહી દીધો. પછી તેણે પોતાના લોકના પુત્રોને ઉખાણાનો અર્થ કહી દીધો. 7મે દિવસે સૂર્યાસ્ત થયા અગાઉ તે નગરના માણસોએ તેને કહ્યું, મધથી મીઠું શું છે અને સિંહથી બળવાન શું છે? તેણે તેઓને કહ્યું, જો મારી વાછરડીથી તમે ખેડ્યું ન હોત, તો તમને મારા ઉખાણાનો પત્તો લાગત નહીં. પછી યહોવાનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો, ને તેણે આશકલોનમાં જઈને તેઓમાંના 30 જણને માર્યા, ને તેઓના વસ્ત્ર લૂંટી લઈને જે માણસોએ તે ઉખાણાનો અર્થ કહી બતાવ્યો હતો તેઓને તે આપ્યા, અને તેને ક્રોધ ચડ્યો અને તે પોતાના બાપના ઘેર ચાલ્યો ગયો. પણ સામસુનનો એક સાથી કે જેણે તેની પ્રત્યે મિત્રની ફરજ બજાવી હતી તેને તેની પત્ની આપવામાં આવી.
ન્યાયાધીશોનું પુસ્તક 15મો અધ્યાય. હવે કેટલાક વખત પછી એમ બન્યું કે ઘઉંની કાપણીના દિવસોમાં સામસુન બકરીનું એક બચ્ચું લઈને પોતાની સ્ત્રીની મુલાકાતે ગયો. તેણે કહ્યું, હું ઓરડીમાં મારી સ્ત્રીની પાસે જઈશ. પણ તેના બાપે તેને અંદર જવા દીધો નહીં. તેના બાપે તેને કહ્યું, મને નિશ્ચય એમ લાગ્યું કે તું તેને તદ્દન ધિક્કારે છે, માટે મેં તારા સાથીને તેને આપી દીધી. શું તેની નાની બહેન તેના કરતા સુંદર નથી? કૃપા કરીને તેને બદલે એને લે. અને સામસુને તેઓને કહ્યું, હવે જો હું પોલીસને કંઈ ઉપદ્રવ કરું તો એમાં મારો દોષ નહીં. પછી સામસુને જઈને 300 શિયાળ પકડ્યા, મસાલો લીધી, ને પૂંછડીઓ સામ સામે ફેરવી, ને તેઓની વચ્ચોવચ એટલે બબ્બે પૂંછડીઓની વચ્ચે એક મસાલ બાંધી. પછી તેણે મસાલો સળગાવીને તેઓને પલિસ્તીના ઉભા પાકમાં છોડી મૂક્યા અને પૂળા તથા ઉભો પાક તથા જૈતવાડીઓ પણ બાળી મૂકી. ત્યારે પલિસ્તીઓએ એકબીજાને પૂછ્યું, આ કોણે કર્યું છે? તેઓએ કહ્યું કે તિમનીના જમાઈ સામસુને, કેમકે તેણે સ્ત્રી લઈને તેના સાથીને આપી દીધી છે. તેથી પલિસ્તીઓ આવીને તેને તથા તેના બાપને આગથી બાળી દીધા. સામસુને તેઓને કહ્યું, જો તમે આમ કરશો તો નિશ્ચય તમારા પર વેરવાળા સિવાય હું ચંપવાનો નથી. પછી તેણે તેઓને મારીને તેઓનો પૂરો સંહાર કર્યો અને તે જઈને એટામ નાનકની ખોમાં રહ્યો. પછી પલિસ્તીઓએ જઈને યહુદામાં છાવણી કરી ને લેહીમાં ફેલાઈ ગયા. યહુદાના માણસોએ કહ્યું, તમે અમારા પર કેમ ચડી આવ્યા છો? તેઓએ ઉત્તર આપ્યો, સામસુને અમારા જેવા હાલ કર્યા છે તેવા તેના હાલ કરવા સારું અમે તેને બાંધવા આવ્યા છે. ત્યારે યહુદાના 3,000 માણસોએ એટામ ખડકની ખોમાં જઈને સામસુનને કહ્યું, શું તું જાણતો નથી કે પલિસ્તીઓ અમારા રાજકર્તા છે? તો આ તે અમને શું કર્યું? તેણે તેઓને કહ્યું, તેઓએ જેવું મને કર્યું તેવું મેં તેઓને કર્યું છે. તેઓએ તેને કહ્યું, તને પલિસ્તીઓના હાથમાં સોંપી દેવાને અમે તને બાંધવા આવ્યા છે. સામસુને તેઓને કહ્યું, મારી આગળ તમે સમ ખાઓ કે તમે પોતે મારા પર તૂટી નહીં પડો. તેઓએ તેને કહ્યું કે ના ના, અમે તને સજ્જન બાંધીને તેઓના હાથમાં તને સોંપી દઈશું, પણ અમે તારી હત્યા તો નહીં જ કરીએ. પછી તેઓ બે નવા દોરડાથી તેને બાંધીને તે ખડક પર તેને લઈ ગયા. જ્યારે તે લેહીમાં પહોંચ્યો ત્યારે પલિસ્તીઓએ તેને જોઈને હર્ષનો પોકાર કર્યો અને યહોવાનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો અને તેને હાથે જે દોરડા બાંધેલા હતા તે અગ્નિમાં બળેલા સોના જેવા થઈ ગયા ને તેના હાથ પરથી તેના બંધન ખરી પડ્યા. પછી તેને ગધેડાનું તાજું જરબું મળ્યું. પોતાનો હાથ લંબાવી તે લઈને તે વડે તેણે 1,000 માણસોને મારી નાખ્યા અને સામસુને કહ્યું, ગધેડાના જડબાથી ઢગલે ઢગલા, ગધેડાના જડબાથી મેં 1,000 માણસને મારી નાખ્યા છે. એ પ્રમાણે કહ્યા પછી એમ થયું કે તેણે પોતાના હાથમાંથી તે જડબું ફેંકી દીધું ને તે જગાનું નામ તેણે રામાથ લઈ પાડ્યું અને તે બહુ તરસ્યો થયો ને તેણે યહોવાને વિનંતી કરી કે તે આ મોટો બચાવ તારા દાસની હસ્તક કર્યો છે અને શું હવે તૃષાથી મરી જઈને બે સુનો શ્લોકમાં હાથમાં સોંપીશ? ત્યારે લેહીમાં એક ખાડો છે તેમાં દેવે ફાટ પાડી ને તેમાંથી પાણી નીકળ્યું ને પીધા પછી તે પાછો શુદ્ધિમાં આવ્યો ને સાવચેત થયો. માટે તેણે તે જગાનું નામ એન હકોરે પાડ્યું કે આજે લગી લેહીમાં છે. અને પલિસ્તીઓના સમયમાં તેણે 20 વર્ષ સુધી ઇસરાયલનો ન્યાય કર્યો. ઈશ્વર પિતા તેને વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો.
Yeah, I mean, she's a lot.